તારીખ 19/7/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 308, 309 અને 310 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 148
એને કાળજી કહેવામાં આવે. કાળજી એટલે શું? એની જાગૃતિ રહેવી એની કાળજી છે. જગતને એટલે સામાન્યપણે જગતના જીવોને પોતાના ઊંધા અભિપ્રાયની ભયાનકતા ભાસતી જ નથી. કેટલો ભયંકર આ અભિપ્રાય છે. જો પોતે જે સ્વરૂપે છે એ સ્વરૂપે પોતાના અભિપ્રાયમાં ન રહે અને હું ફલાણો માણસ છું, વાણિયો છું, પુરુષ છું, સ્ત્રી છું, સમાજની અંદર આવા સ્થાન વાળો છું, અથવા ગરીબ છું કે તવંગર છું, મૂર્ખ છું કે બુદ્ધિ વાળો છું, અનેક પ્રકારે એ ભયંકર અભિપ્રાય છે. આત્માને જન્મ મરણમાં રખડાવવા માટે બહુ ભયંકર અભિપ્રાય છે. એ ભાષે નહીં ત્યાં સુધી એનો એને ભવભ્રમણનો ભય નથી. પ્રત્યક્ષપણે ભવભ્રમણનો એમાં ભય નથી, એ વાત સ્પષ્ટ થાય છે. આમ છે ને, એક મરણની બીક લાગે, અનંત જન્મ મરણની બીક ન લાગે એનું નામ અજ્ઞાન. અજ્ઞાન કઈ બીજી વાત નથી.
બરોબર.
5-25 રૂપિયાનું નુકસાન બહુ લાગે અને આંખો પાયમાલ થઈ જાય એ વાત એને દેખાય નહીં, એના જેવી વાત છે. એનું નામ અજ્ઞાન. પોતાના જ હિત અહિતનો જેને ખ્યાલ નથી, જેને જ્ઞાન નથી, ભાન નથી, અને પોતાના અહિતકારક પરિણામને વિશે જે ઉત્સાહિત થઈને પરિણમે છે એમાં એને ઉત્સાહ આવે, રસ આવે, હોશથી એ પરિણામમાં એ પરિણમે, એનું નામ અજ્ઞાન છે. અજ્ઞાન કોઈ બીજી ચીજ નથી. માણસ નથી કહેતા બેસવાની ડાળ કાપે એના જેવો મૂર્ખ કોણ. એમ લૌકિકમાં સામાન્ય જ્યાં નફો નુકસાન સમજા છે ત્યાં તો પ્રયોજન દેખાય છે. આત્માના હિત હિત અહિતનો વિષય, આત્મા શું ચીજ છે ને કેવો છે એ જાણ્યો નથી. એનું ખરું સુખ શું છે ને એનું દુઃખનું સ્વરૂપ શું છે એ પણ જાણ્યું નથી. એટલે એ વિષયમાં અજ્ઞાન ભાવે જેવું ઊંધો અભિપ્રાય એનો નક્કી પડેલો છે એને જ અનુસરીને ચાલે છે, પરિણમે છે. લૌકિક વ્યવહાર તો એ પ્રકારે કરે, પણ ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી પણ એ ઊંધો અભિપ્રાય જો એમને એમ રહે તો આ ક્ષેત્રમાં આવવાનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. ધર્મના ક્ષેત્રમાં પણ જ્યાં આત્માનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, આત્માનું જેવું અસ્તિત્વ છે એવું અસ્તિત્વ પ્રસિદ્ધપણે કહેવામાં આવ્યું છે, ત્યાં પણ એનો અભિપ્રાય ન બદલાય તો અફસોસ, એના જેવી બીજી અફસોસની વાત રહેતી નથી. જ્યાં એ વાત જ નથી ત્યાં તો પ્રશ્ન રહેતો નથી કે એનો અભિપ્રાય બદલાશે. અહીંયા એક પ્રકાર છે તો અભિપ્રાય બદલાવા, અભિપ્રાય બદલાય એવા પ્રકારના પરિણામની જાગૃતિ ઊભી થવી. અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અભિપ્રાય તો બદલવો છે પણ અભિપ્રાય કેમ બદલવો, કઈ રીતે બદલવો, આ પ્રશ્ન થવા યોગ્ય છે. અભિપ્રાય બદલવા માટે અમારે શું કરવું એમ પ્રશ્ન થાય. અભિપ્રાય બદલવા માટે ઊંધો અભિપ્રાય છે એમ અંતર સંશોધન કરું, જ્યાં ઊભો છે ત્યાંથી આગળ ચાલવું છે ને. જ્યાં જ્યાં એને હું આત્મા જ્ઞાનમય આત્મા છું, નાયકપણાના આધારે પરિણામ ઊભું થવું જોઈએ. નાયકપણાના આધારે એને પરિણમવું જોઈએ. એ બેનશ્રીના શબ્દોમાં એ બહુ માર્મિક શૈલી આવે છે. નાયકનો નાયકપણે અભ્યાસ કરવો, તો કેવા શબ્દો લીધા છે? જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરવો. જ્ઞાયકપણે એટલે હું જ્ઞાયક છું એમ જ્ઞાયકપણું એના પરિણમનમાં રહે, એ પ્રકારે એનો પરિણમનમાં વારંવારનો સર્વ ઉદયના પ્રસંગમાં જ્ઞાયકની જાગૃતિમાં આવવાનો એને પ્રયાસ કરવો જોઈએ. એટલે એથી ઊંધો અભિપ્રાય છે એ સંબંધીની અથડામણ અંદરમાં ઊભી થયા વિના રહેશે નહીં. આત્મા જ્ઞાયક છે એમ જાણવું એ વિવેક છે, અને એથી ઊંધો અભિપ્રાય તે અવિવેક છે. જ્યારે વિવેકની જાગૃતિ થાય ત્યારે અવિવેકની સામે ટસલ ઊભી થયા વિના રહે નહીં. દીક્ષણજીએ લીધું છે અને સમયસારની અંદર બંધ વિકારમાં લીધું છે. અનાદિના અવિવેકમલને વિવેકમલ પછાડે છે. મલનો અહીંયા ઉપમા આપી છે, જેમ બે મલ કુસ્તી કરે, ગંધ યુદ્ધ કરે અને પછી એકને બીજો હરાવે છે, પછાડે છે, એમ અવિવેક ભલે અનાદિનો છે, એના સંસ્કાર ભલે અનાદિના રૂઢ થઈ ગયા છે, તો પણ શક્તિ જે વિવેકની છે તે અવિવેકની નથી. શું કરીએ, ઘણી મહેનત કરીએ છીએ પણ સફળ થવાતું નથી, એમ હારી જવા જેવું નથી અથવા નિરાશ થવા જેવું નથી. પણ એમ વિચારવા યોગ્ય છે કે જ્ઞાનની શક્તિ અનાદિના અજ્ઞાન સંસ્કારોને ક્ષણ માત્રમાં ટાળે એવી છે. આત્મા અનંત શક્તિવાન હોવાથી એની જ્ઞાન શક્તિનો વિવેક અનાદિમાં અવિવેક હોય તો પણ એને ટાળવા સમર્થ છે. અનંતાએ એ કાર્ય કર્યું છે અને આ પણ પોતે પણ જો કરવા ધારે તો કરી શકે એવું છે. નિશ્ચય કરવો જોઈએ કે આ કરવું છે, આ ધ્યેય છે એવું એને નિશ્ચય હોવો જોઈએ. ધ્યેય બાંધવાનું કારણ જ એ છે કે જે કોઈ જીવ જે ધ્યેય બાંધે છે બહારમાં લૌકિકમાં પણ એમ બને છે, એના પરિણામ એને અનુસરીને ચાલે છે. ધ્યેયને અનુસરીને પરિણામની ચાલ થઈ જાય છે. આ ધ્યેય પાછળનું કારણ એ છે. અને એ ધ્યેયમાં જેટલા કોઈ બાધક કારણો આવે એનો એને વિરોધ થાય છે. પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવાને જેટલા કોઈ બાધક ભાવો બાધક પરિણામો બાધક કારણો જેટલા કોઈ ઊભા થાય એનો એને નિષેધ આવે છે. એ પ્રકારે અભિપ્રાયને જરૂર બદલી શકાય છે. આ જેટલી મુમુક્ષુતાની વાત આવે છે, આમ હોવું જોઈએ આમ હોવું જોઈએ આમ હોવું જોઈએ, બધું અભિપ્રાય બદલવાનું સાધન છે.
બરોબર,
જાગૃતિ તો સાધન છે પણ એની ભાવના છે, એની લગ્ની છે, એની ધગશ છે, અથવા એનું જે ધ્યેય સંબંધીનો દ્રઢ નિશ્ચય છે એ જેટલું કાંઈ છે, બાહ્ય સાધન જેટલા પણ આ અભિપ્રાય બદલવા માટે છે એ સાધન અભિપ્રાય બદલવામાં કાર્યગત થાય એટલું જોવું રહ્યું.
બરાબર,
અને જો અભિપ્રાય બદલાય તો આખી પરિણામની લાઈન બદલાય છે. અભિપ્રાય ન બદલાય તો પરિણામની પરંપરા છે એ જરા પણ બદલાતી નથી. કોઈ પણ માણસ પ્રાસંગિક રીતે ગમે તેમ વર્તે અથવા વિચારે ત્યારે શાસ્ત્ર સ્વાધ્યાય છે, આચાર્ય આમ કહે છે, જ્ઞાની આમ કહે છે, સંમત કરવું જોઈએ. પણ અભિપ્રાય ન ફરે એનું શું? અભિપ્રાય ન બદલાય ત્યાં સુધી બધી પ્રવૃત્તિ ઉપર ઉપરની થાય છે. એટલે તો કહે છે ને કે ઉપલક ઉપલક વાંચન વિચાર કરે કાંઈ વળવાનું નથી. આવે છે વચનામૃતમાં, ઉપલક ઉપલક વાંચન વિચાર કરે કાંઈ નહીં વળે. અને એ બધું પૂર્વાનું પૂર્વ અનંત વાર કર્યું છે, જેમ બીજી ક્રિયાઓ કરી છે એમ ઉપલક વાંચન વિચારની ક્રિયા પણ તે કરી જ છે. અંદરમાંથી મૂળમાંથી અભિપ્રાય ફરી જવો એટલી વાત છે. અને તે પણ એની વાસ્તવિક ભયંકરતા ભાસીને, ભયાનકતા, ઊંધા અભિપ્રાયની જે ભયાનકતા છે એ વાસ્તવિકપણે ભાસે તો જીવ ત્યાંથી હટે નહીં, એ અભિપ્રાયને છોડે નહીં, એવું બની શકે જ નહીં. જીવના સ્વભાવમાં એ વાત છે, નુકસાનથી દૂર જવું, લાભ માટે આગળ વધવું, એ જીવના સ્વભાવનો વિષય છે. એ પ્રકારના પરિણામમાંથી તો જીવને રોકી શકાતો નથી. અત્યારે શું કરવું એનો આ બરાબર વિષય એજન્ડા ઉપર ગણાય કે અત્યારે એ કરવું કે વાસ્તવિકપણે આ વાત કેમ દેખાતી નથી, જો પુરુષાર્થ ઉપડતો નથી એમ લાગે છે તો અભિપ્રાય બદલાતો નથી, વાત નક્કી થયેલી છે. અને અભિપ્રાય બદલાતો નથી એનું કારણ એ છે કે એ અભિપ્રાયનું કેટલું નુકસાન છે એ સમજાતું નથી. જો સમજણ કરવા બેઠા છે ત્યાં એ જે સમજવા યોગ્ય છે એ ન સમજાય, અને જે પ્રકારે સમજવા યોગ્ય છે તે પ્રકારે ન સમજાય, તો પછી એ સમજણનો કોઈ અર્થ રહેતો નથી. આ તો સમજણનો વિષય થઈ ગયો ને, ભાષનો, નાસ્તિનો વિષય છે. ઊંધો અભિપ્રાય છે એ તો જીવને નાસ્તિનો વિષય છે. અસ્થિનો વિષય સ્વભાવ, એનું ભાવ ભાષણ થવું, એ ભાસવું, એ તો હજી દૂરની વાત છે. પણ અહીંયા ઊંધું પડ્યું છે એનું શું, એ મોટી વાત છે. ઊંધા અભિપ્રાયનો કચરો સાફ થયા વિના ભૂમિકા, બોધ બીજ યોગ્ય ભૂમિકા તૈયાર થતી નથી,
બરોબર.
અને ત્યાં સુધી ઉપદેશ પરિણમતો નથી, જ્ઞાનીનો શાસ્ત્રોનો ઉપદેશ ત્યાં સુધી પરિણમતો નથી, અને જીવને સમ્યક દર્શનનો યોગ થતો
નથી, બરાબર.
આ સિદ્ધ સિદ્ધિ ચોખ્ખી વાત છે. લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે, તે જ્ઞાન ને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું લક્ષણ છે. સામાન્ય રીતે વેદ જ્ઞાનના વિષયમાં એ પ્રકરણમાં જીવ વિચાર કરે છે કે જ્ઞાન જુદું છે અને રાગ જુદો છે, બેના સ્વરૂપનો વિચાર કરે. આકુળતા લક્ષણ રાગ છે, અનાકુળતા લક્ષણ જ્ઞાન છે, જાણવા લક્ષણ જ્ઞાન છે, નહીં જાણે એવો ભાવ તે રાગનો છે. રાગમાં જ્ઞાન નથી, જાણવાનું કાર્ય નથી. એમ એના સ્વરૂપનો નિર્ણય કરવા માટે વિચાર કરે, અને એવું જુદું જુદું સ્વરૂપ છે એમ વિચારથી એને ખ્યાલમાં આવે તો એ ભેદ જ્ઞાન કર્યું એણે કે ન કર્યું, એ પ્રશ્નનો અહીંયા ઉત્તર છે. ભેદ જ્ઞાન થયું એનું આ લક્ષણ છે, ભેદ જ્ઞાન થયાનું અથવા થવાનું આ લક્ષણ છે કે રાગ વચ્ચે રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે. આમ તો બે પરસ્પર એનો અનર્પિત લક્ષણ પણ એની અંદર આવે છે, પણ અહીંયા ગુરુદેવશ્રીએ સમજાય એવી વાત લીધી છે. જ્ઞાનમય આત્મા પ્રત્યે પરમ આદર ભાવ જાગે એ એનું અસ્થિ લક્ષણ છે, અને રાગ પ્રત્યે અને તીવ્ર અનાદર ભાવ જાગે એ એનું નાસ્તિ લક્ષણ છે. નાસ્તિનું લક્ષણ સ્થૂળ છે એટલે એ વાત બતાવી નહીં તમે એમ કે આત્મા પ્રત્યે તો અમને આદર છે જ, આત્મા મહાન પરમાત્મ તત્વ એવી વાત સાંભળ્યા પછી આત્મા પ્રત્યે અમને આદર ન થાય કે ન રાખે એ પ્રશ્ન નથી. હવે અહીંયા એમ કહે છે કે રાગમાં તને ઠીક લાગે છે, કોઈ એક પ્રકારના રાગ પરિણામમાં તને ઠીક લાગે છે, તો તને રાગ પ્રત્યે તીવ્ર અનાદર છે એ વાત રહેતી નથી, અને તો પછી તને ભેદ જ્ઞાન ચાલે છે એ વાત પણ રહેતી નથી. એમથી સ્પષ્ટ કર્યો છે વિષય, નહીતર એવું એક રટણ છે ભેદ જ્ઞાન સંબંધીનું રટણ છે. રટણ એટલે વારંવાર વિચારવું, વારંવાર વિચાર આવો. જ્ઞાન જુદું છે, જ્ઞાન હું, જ્ઞાન જુદો રાગ જુદો, જ્ઞાન જુદો રાગ જુદો, એવો વિચાર કોઈ ભેદ જ્ઞાન છે કે એવો વિચાર ભેદ જ્ઞાન છે એમ છે? આ એનું લક્ષણ છે. જ્ઞાનમાં એમ લીધું છે, લક્ષણ છે કે જ્ઞાનમાં ચાલતા, જ્ઞાનમાં ચાલતા રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે, અને એ વગર રાગમાંથી ખસવાની જે પ્રક્રિયા છે અંતરંગની એ કોઈ રીતે ચાલે નહીં, અથવા કેવી રીતે ચાલે કે ચાલે જ નહીં. વિજ્ઞાનના કળશમાં એ લીધું છે ને, અંતર દારૂણ ધારણે, દારૂણપણે એનું ધારણ એટલે વિદારણ કરવું, એનો નાશ કરવો, એના પ્રત્યે દારૂણપણે તીવ્ર, દારૂણ કહો કે તીવ્ર કહો, નિર્દયપણે તીવ્રપણે એનું વિદારણ કરવું, તીવ્રપણે એનો અનાદર થવો જોઈએ. રાગની વિચારથી કિંમત ટાળી હોય તો કાંઈક આગળ ચાલે, પણ વિચારમાં પણ હજી રાગની કિંમત હોય, અભિપ્રાયમાં પણ રાગની કિંમત હોય કે નહીં આ રાગ તો સારો છે, આટલો રાગ તો મારે ઈષ્ટ છે અને આ રાગ તો હું કરીશ, એમ રાગનું કર્તૃત્વ છે એ તો દ્રઢ મિથ્યાત્વને સૂચવે છે. રાગ કરવાનો જે અભિપ્રાય છે એ તો મિથ્યાત્મની તીવ્રતાને સૂચવે છે, પણ વિચારની અંદર સવળું વિચાર્યા પછી પણ રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ ઉત્પન્ન થઈ આવે, જાગે એટલે ઉત્પન્ન થઈ આવે, તો પણ ત્યાં ભેદ જ્ઞાન ચાલુ થતું નથી. અને ભેદ જ્ઞાન ચાલુ થતું નથી ત્યાં સુધી કોઈ મોક્ષ માર્ગ પ્રત્યે આગળ વધવાનો એક પણ ડગલું છે એ વાત રહેતી નથી. વેદ જ્ઞાન તો એની માસ્ટર કી છે, પહેલેથી છેલ્લે સુધી ત્યાં સુધી ભેદ જ્ઞાન થવું જોઈએ કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય નહીં ત્યાં સુધી. અમૃતચંદ્રાચાર્યનો કળશ છે ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવવું, યાવત જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે, જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં સારી રીતે સ્થિર ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાનનો અભ્યાસ પ્રત્યેક સાધક પ્રત્યેક મોક્ષ માર્ગી જીવ અંતરંગમાં આ કાર્ય કરે છે. બહારના કાર્યોની ઉદયભાવોની વિવિધતા ગમે તે હો, અને એ દરેકની જુદી જુદી હોઈ શકે છે, સર્વ સાધકોની જુદી જુદી હોઈ શકે છે, પણ ભેદ જ્ઞાનની પ્રક્રિયા અથવા ઉપાયમાં કોઈ ફેરફાર હોતો નથી, એક જ પ્રકાર છે. રાગ તીવ્ર થાય આટલું જોવાનું છે, રાગને સમજવાનો છે. રુચિમાં આત્માની રુચિને વશ શાસ્ત્ર સાધવાની, શાસ્ત્ર વાંચવાની પણ ઈચ્છા થાય, ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય, જ્ઞાનીનો સત્સમાગમ કરવાની ઈચ્છા થાય, એ અનેક પ્રકારે રાગ આવે. પણ રાગનો આદર કેટલો છે આ તપાસ કરી, એ રાગને પણ એને ઠીક માન્યો છે ત્યાં સુધી એને રાગ પ્રત્યે અનાદર નથી અને જ્ઞાન પ્રત્યે એને આદર નથી. અનાદિથી રાગ છે, ક્યાં સુધી શરૂઆત રાખવી છે એ સવાલ છે. કેટલા વર્ષ સુધી શરૂઆત ગણવી, ન્યાલભાઈ કયો આપણે ધોરણ એક નથી બાંધો, કેટલા વર્ષ સુધી શરૂઆત ગણવી, ક્યાં સુધી શરૂઆત ગણવી, બાળક હોય ત્યાં સુધી શરૂઆત ગણવી, આજ પ્રવૃત્તિમાં યુવાન થાય ત્યાં સુધી શરૂઆત કરવી ગણવી, કે આજ પ્રવૃત્તિ કરતા કરતા ધોળા આવ્યા હોય ત્યારે પણ શરૂઆત જ ગણવી, થઈ જાય છે. પણ એ કરવા જેવો છે એમ અભિપ્રાયથી થઈ જાય છે, બસ આટલું વિચારવા જેવું છે. બસ પહેલા જ આ કરું કે પોતાના જ્ઞાનમય સ્વરૂપને ઓળખવાનો, જ્ઞાનમય સ્વરૂપનો નિર્ણય કરવાનો, નિર્ણયની દિશાનો પ્રયત્ન કરવો, આત્માને ઓળખવાનો નિર્ણયની દિશાનો, ઓળખવાની દિશાનો પહેલા પ્રયત્ન કરવો. જીવ ઓળખીને એકાગ્ર થઈ શકે છે, ઓળખ્યા વિના એકાગ્ર થવાનો પ્રશ્ન રહેતો નથી. ભાવમાં તો જ્ઞાન પરિણામને ભાવ કહેવાય, રુચિના પરિણામને ભાવ કહેવાય, પુરુષાર્થના પરિણામને ભાવ કહેવાય. ભાવ તો અનેક ગુણના પરિણામને, પરિણામ માત્ર ને ભાવ કહેવાય. જીવના જેતે જેટલા ગુણના પરિણામ છે બધાને ભાવ કહેવાય. પણ રાગ ભાવ છે તે ચારિત્ર ગુણના પરિણામનો ઊંધો, ઊંધી દશા છે. મિથ્યાત્વ છે તે શ્રદ્ધા ગુણના પરિણામનો ઊંધો ભાવ છે, શ્રદ્ધા ગુણનો ઊંધો દશાનો ભાવ છે એમ છે. સર્વથી અનિષ્ટ શ્રદ્ધાનો ઊંધો ભાવ છે, સર્વથી અનિષ્ટ છે. એ શ્રદ્ધાનો ઊંધો ભાવ રાગને ઈષ્ટ માનીને પ્રવર્તી રહ્યો છે. બહુ બીજું ઝીણું ન સમજાય તો આ વાત તો એને સમજાય એવી છે કે કોઈ પણ રાગને કોઈ પણ અપેક્ષાથી અપેક્ષા લગાડીને, શાસ્ત્રમાંથી ઊંધું પકડે ત્યારે અપેક્ષા લગાવવાનું, આ અપેક્ષા એ તો રાગ કરવા જેવો ખરો કે નહીં, શરૂઆતની અપેક્ષા એ તો કરવા જેવો ખરો કે નહીં, ઠીક હે
બરોબર,
શરૂઆતની અપેક્ષા લગાવી છે. પણ અહીંયા ફેરવી ફેરવીને એમ કહે છે કે ભાઈ તું વિતરાગ સ્વરૂપે છો અને વિતરાગ સ્વરૂપે છો તેવી દરી દશા થાય એવો તારો વિતરાગ ભાવ પ્રગટે, એ જ તારા સ્વરૂપ સાથે અનુકૂળ બેસે છે. રાગ તો તારો વેરી છે, એને તું કેમ કોઈ અપેક્ષા લગાડીને સાથે રાખવા માંગે છે? જ્યાં સુધી તું એને સાથે રાખવા માંગે છો ત્યાં સુધી ખરેખર તું વિતરાગ ભાવને ચાહતો, એટલે કે તારા સ્વરૂપની તને રુચિ નથી. અહીંયા તો અંતર અભ્યાસ ચાલે છે, રાગ ને જ્ઞાન ને જુદા કરવાનો અંતર અભ્યાસ ચાલે છે, એને ભૂલો ન પડે એટલે લક્ષણ બતાવે છે કે જ્ઞાનમાં, તારા જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર પણ છે. રાગ થાય ને તને ખસવાનો ત્યાંથી ભાવ આવે છે. શાસ્ત્રનો રાગ તો ઠીક, પણ આત્માનો વિકલ્પ છો ત્યાંથી પણ તને ખસવાનો વિકલ્પ, ખસવાનો પ્રયત્ન, ખસવાનો અભ્યાસ, ખસવાનો પ્રયાસ ચાલે છે. એને તીવ્ર અનાદર કહેવામાં આવે છે. તીવ્ર અનાદર એટલે રાગને ગમે તેમ કહેવા માંડે એમ નહી, પણ રાગથી ખસવાનો ભાવ તે એના પ્રત્યેનો અનાદર છે. અને જ્ઞાન પ્રત્યે જ્ઞાનમાં રહેવાનો ભાવ છે એ જ્ઞાનનો આદર છે, એ આત્માનો આદર છે. એને ભેદ જ્ઞાન કહીએ એમ કે છે. આવા લક્ષણ વાળા પરિણામ ને ભેદ જ્ઞાન કહીએ, બાકીના ને ભેદ જ્ઞાન કહેવાય નહીં. આત્મામાં રાગની ગંધ નથી. આત્માના મૂળ સ્વરૂપમાં, આત્માના મૂળ સ્વભાવમાં રાગ તો નથી, પણ રાગની ગંધ પણ નથી. અહીંયા રાગના એકત્વ પરિણમનમાં બધું રાગમય ભાસે છે ને, કેમ કે પ્રત્યેક ક્ષણે રાગ થાય, પ્રત્યેક ક્ષણે રાગ થાય, ને રાગમાં એવો તન્મયને એકાકાર થઈને પ્રણમી રહ્યો છે કે એને રાગની તન્મયતામાં બસ સર્વત્ર એને રાગ, રાગ ને રાગ જ એકલો ભાસે છે. હું પણ થઈ ગયો ને એકલો, એને સીધું એમ કહે છે કે જો તારા મૂળ સ્વરૂપમાં તો રાગની ગંધ પણ નથી, રાગ તો નથી પણ રાગની ગંધ નથી. આવું તારું રાગથી સ્વરૂપ ઘણું દૂર છે. તારું મૂળ સ્વરૂપ એટલે તું પોતે રાગથી ઘણો દૂર છો. આટલો બધો તું રાગથી દૂર છો અને રાગમાં તન્મય ને એકત્વ, આ તો કઈ સ્થિતિ છે. આત્મામાં રાગની ગંધ નથી. રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં બળું છું, તેમાં દુઃખ, દુઃખ ને દુઃખ છે, ઝેર છે, તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદ જ્ઞાન પ્રગટે. આમ છે, જેટલી વાત કરી છે એટલું અંતર શોધથી તપાસવું જોઈએ. રાગના જેટલા વિકલ્પો ઉઠે છે એમ સર્વ વિકલ્પોમાં ના બળું છું એટલે બળતરા થાય છે. એમ પ્રાસ બેસે છે, પણ મૂળ તો આમ જ છે. રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં બળું છું, બળું છું તેવું, તેમ એટલે બળું છું તેવું દુઃખ છે. બળતરા થાય જેમ કોઈ અગ્નિથી દાજે બળે, અને દુઃખ થાય એમ દુઃખ થાય છે, એમ તેમ એટલે તે બોલ્યું છે. ભણું છું એ પ્રાસ બેસે છે, પણ આપણે તો રૂબરૂ પણ સાંભળ્યા છે શૈલી એમ પોતાની શું છે એટલે ખ્યાલમાં છે ને. રાગમાં બળું છું, રાગ આગ દહે સદા તા તે સમામૃત છે, છ ઢાળા કરીને એક ગ્રંથ છે પંડિત દોલતરામજી થઈ ગયા, બહુ સારો ગ્રંથ છે. સાદી ભાષામાં વિષયનો વિસ્તાર પણ સંક્ષેપમાં છતાં બહુ સારી રીતે યથાર્થપણે ચાર ગતિના દુઃખો, બીજું ત્રીજું છ ઢાળામાં ઘણી વાતો લીધી છે. એમાં એક પદ છે, રાગ આગ દહે સદા તાતે સમાવે છે. રાગ છે એ આગ જેવો છે, એનું ખાસ ઉપમા વાચક લક્ષણ છે. ખાસ ઉપમા વાચક લક્ષણ છે, એની પાછળ અનુભવ રહેલો છે. રાગ નું દુઃખ આગ જેવું છે, આગ જેમ બાળે છે એમ. જેમ કોઈને અગ્નિમાં બળવાનું થાય એટલે લાલ લાગે, એમાં એ પોતે સળગે અગ્નિની ઝપટમાં આવીને, ત્યારે સળગ્યો છું એવો એને ખ્યાલ ન જાય અને કોઈ એવો આભાસ થાય ખોટો કે અરે મારામાં તો જ્યોતિ પ્રગટે, પ્રકાશ થઈ ગયો મારામાં તો. અગ્નિ આવે છે ત્યારે સાથે સાથે એમાં પ્રકાશ આવે છે. એ બળવાને બદલે જો ત્યાં એને એક ભ્રમણા આભાસ થાય કે અરે મારામાં તો જ્યોતિ પ્રગટે, કે ઘડીકમાં ભળથું થઈ જાય, કેમ કે ઓલવાનો એ પ્રયત્ન નહીં કરે. એક જુદા જુદી ભ્રમણામાં ઘડીકમાં આગ તને ઘેરી વળશે, પછી બચવાની જગ્યા રહેશે નહીં. એમ અજ્ઞાની રાગ થતા એને સારો માને છે, એની ઉપમા લીધી છે. ભ્રમણાથી એને સારો માને છે એટલે એના આત્માની શાંતિનો નાશ થાય છે, આત્માના ગુણનો એમાં નાશ થાય છે. એ અહીંયા બળવાની ખાસ વાત એ રીતે બેસી છે. જે વિકલ્પો ઉઠે છે તેમાં બળું છું, બળું બળું થાય તો ત્યાંથી છૂટે, એવું બળતરાનું દુઃખ થાય તો ત્યાંથી છૂટે. તેમાં દુઃખ દુઃખ ને દુઃખ છે, એકાંતે દુઃખ છે, સર્વથા દુઃખ છે એમ કહેવું છે. ત્રણ વખત કીધું ને, સર્વથા દુઃખ છે. આત્માના આનંદ અમૃત થી વિરુદ્ધ એવું ઝેર છે તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે. જ્ઞાનમાં નિર્ણય કરે, વિચારમાં પણ આવી લીધું કે જ્ઞાનમાં નિર્ણય કરે, જ્ઞાનને પકડીને નિર્ણય કરે, જ્ઞાનને આધારે જ્ઞાનમાં નિર્ણય કરે. નિર્ણય સ્વરૂપનો નિર્ણય, જ્ઞાન સ્વરૂપનો નિર્ણય, જ્ઞાનમાં જ્ઞાનને આધારે થવો જોઈએ. જોકે નિર્ણય બધા જ્ઞાનમાં થાય છે, ઊંધા કે સવળા સર્વ નિર્ણયો, નિર્ણય કરવાનું કાર્ય જ્ઞાનનું છે. એમ અહીંયા પણ જ્ઞાનમાં નિર્ણય કરવો જોઈએ. અને એ જ્ઞાનમાં નિર્ણય થયો એટલે શું કે રાગની પ્રધાનતા તૂટીને રાગની પ્રધાનતામાં જ્ઞાનની પ્રધાનતામાં રાગની પ્રધાનતા તૂટીને જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન પોતાના જ સ્વરૂપનો નિર્ણય કરે. આટલી વાત છે. તો ભેદ જ્ઞાન પ્રગટે, એનો અર્થ સ્પષ્ટ એ થયો કે જે જીવ પહેલા નિર્ણય કરે છે સ્વરૂપનો એને ભેદ જ્ઞાન પ્રગટે છે. ભેદ જ્ઞાન પ્રગટવાની દશા, ભેદ જ્ઞાન ચાલુ થવાની દશા, એમાં શરત નાખી દીધી જો અને તો કરીને. જો અધ્યાર છે પણ જ્યાં તો હોય ત્યાં જો હોય છે. બરાબર છે, એટલે આ શરત નાખી કે કોને ભેદ જ્ઞાન પ્રગટે. ભેદ જ્ઞાન તો સહજ ચાલવું જોઈએ કે જો પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે તો. બે પડખાનો બરાબર નિર્ણય થઈને બોલ્યું છે.
બરોબર.
જ્ઞાનમાં રાગ દુઃખરૂપ અને બળતરા રૂપ એને લાગવો જોઈએ, અને જ્ઞાનમાં પરિપૂર્ણ જ્ઞાયક હું છું એમ પોતાના સ્વરૂપનો પણ નિર્ણય થવો જોઈએ. બે નિર્ણય થઈ જવા જોઈએ બે પડખાના. એવો જો નિર્ણય યથાર્થ થાય તો એને ભેદ જ્ઞાન પ્રગટે, નહીતર ભેદ જ્ઞાન પ્રગટે નહીં. આમ છે
બરોબર.
કોઈ એમ કહે કે ભેદ જ્ઞાન પ્રગટાવી, આપણે ભેદ જ્ઞાનથી શરૂ કરી દઈએ, પણ નિર્ણય વિના ભેદ જ્ઞાન ચાલશે નહીં. આ વાત ખાસ એના ભેદ જ્ઞાનના, સહજ ભેદ જ્ઞાનના તબક્કાની છે. હા, એટલી વાત જરૂર છે કે પહેલા વિચારથી કૃત્રિમપણે પણ ભેદ જ્ઞાન કરવાનો, એને નિર્ણયની દિશામાં આગળ વધવા માટે પણ પ્રયત્ન કરવો. અને એ પ્રકારનો પ્રયત્ન ચાલવો એ એની ભાવનાને આધારિત છે. જો એની સ્વકાર્ય નિજકાર્ય કરવાની તીવ્ર ભાવના હોય તો એનો બુદ્ધિપૂર્વકનો પણ ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન ચાલુ થાય, નહીતર એ પ્રયત્ન પણ એનો ચાલુ થઈ શકે નહીં. પછી શું કરે કે વાંચન વિચાર જે કાંઈ થયા થાય એમાં એને એમ લાગે કે ચાલો આટલું તો કરીએ છીએ, કલાક સવારમાં સ્વાધ્યાય તો કરી લઈએ છીએ, અથવા ત્યાર પછી પણ થોડું આટલું વાંચીએ છીએ વિચારીએ છીએ તો ખરું, એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે ભેદ જ્ઞાન તું કરે છે કે નહીં, આ પ્રશ્ન છે. વાંચન વિચાર કેટલો કરે છે એ અમે તને પૂછતા નથી, અને એની અમારે નોંધ પણ રાખવી નથી. નોંધ લેવા જેવી વાત આટલી છે કે જે ભેદ જ્ઞાન કરે છે કે નહીં. જો એ ભેદ જ્ઞાન કરે તો નિર્ણયની દિશામાં પણ એ આગળ વધી શકે, અને નિર્ણય થાય તો સહજ ભેદ જ્ઞાનથી ને અનુભવની દિશામાં એ આગળ વધી શકે. બે તબક્કે જે કાર્ય છે એ બંને તબક્કામાં ભેદ જ્ઞાન તો મુખ્ય વાત છે, એ એક જ ખરેખર સાધન છે એમ કહેવું જોઈએ. આખા સમયસારમાં સરળપણે આ દ્રષ્ટિકોણથી જોતા ભેદ જ્ઞાનની વાત વારંવાર લીધી છે, અથવા સર્વત્ર ભેદ જ્ઞાનનો વિષય શૈલી ફેરવી ફેરવીને પણ સર્વત્ર ભેદ જ્ઞાનનો વિષય જ કયો છે એમ જોઈ શકાય છે. નિર્ણય પછીના ભેદ જ્ઞાનમાં ભેદ જ્ઞાન જાગી જાય છે એટલે સહજ ચાલે છે, અને નિર્ણય પહેલા એને જે કર્તૃત્વ સહિત છે એટલે જે જે પરિણામ સહિત છે એ પરિણામમાં એને આ સ્થિતિ ઊભી કરવી પડે છે. જેમ બીજા કાર્યો કર્તૃત્વ સહિત કરે છે, રાગ પણ કર્તૃત્વથી કરે છે, તો એને ભેદ જ્ઞાન કરવાનો વિચાર કરવો અને કૃત્રિમ રીતે પણ ભેદ જ્ઞાન કરવાનું શરૂ કરવું, અવલોકન કરવાનું શરૂ કરવું, જેમ કે કોઈ એક કાર્યમાં હરખ થયો તો તે કાર્ય આત્મામાં થયું કે આત્માની બહાર થયું, કે આત્માની બહાર થયું. આત્માની બહાર થયું તો એમાં આત્માને હરખ થવાનું શું કારણ છે, આત્મામાં શું આવ્યું એ કાર્યથી, એના જ્ઞાનને એને તપાસવું જોઈએ. અને જે હરખ થવાનો રાગ છે એને તપાસવું જોઈએ કે આ બે એક કેમ થાય છે. રાગનો જે વિષય છે એ જ્ઞાનમાં આવતો નહીં હોવા છતાં, જ્ઞાનમાં પ્રવેશતો નહીં હોવા છતાં જ્ઞાનને હરખશોખ થવાનું કારણ શું છે, કે ખરેખર તો થવું જોઈએ એમ એને જ્ઞાનને અને રાગને અવલોકનની પદ્ધતિથી જુદા જુદા જાણવાનો, જુદા પાડવાનો, જાણવાનો એટલે પાડવાનો એક પ્રયત્ન ચાલુ કરવો જોઈએ. એ પ્રયત્નમાં શું કાર્ય નિષ્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે, કે એ પ્રયત્નમાં રાગ રસ તૂટે છે. જીવને શુભ કે અશુભ જે તીવ્ર રાગ રસ છે એ એટલો ગાઢ છે કે એમાં એને પોતાના જ્ઞાનમાં પોતાનું જ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનને પોતાનું જ સ્વરૂપ અભાસતું નથી. એ તો નિર્ણય થતો નથી કે જ્ઞાનમય એટલે હું કેવો, એનો એને નિર્ણય થતો નથી. નિર્ણય નથી થતો એનું કારણ કે જ્ઞાન મેલું છે. શેનાથી મેલું છે? કે પરરસથી, આત્મરસથી નહીં પણ શુભ અશુભ અનાત્મરસથી મલિન છે. રાગથી રંજિત, રાગથી રંગાયેલું એવું જ્ઞાન પોતાના સ્વરૂપને ઓળખી શકતું નથી. એ ઓળખવા માટે એને રાગ રસ તોડવો જોઈએ, અને એ રાગ રસ તોડવાનું સાધન ભેદ જ્ઞાન કરવું તે છે. બીજું કોઈ સાધન છે
નહીં.
જેમ કે આટલો આટલો આત્માનો વિચાર કરવામાં આવે છે, અથવા તો અનુભવી મહાત્માઓએ શાસ્ત્ર દ્વારા આત્મા બતાડ્યો, અનુભવી સત્પુરુષોએ પ્રગટ પ્રત્યક્ષ યોગે પ્રત્યક્ષ સમાગમે વાણી દ્વારા આત્મા બતાડ્યો, અને બુદ્ધિવાન એવો જીવ, બુદ્ધિવાળો પોતે તો પંચેન્દ્રિય બુદ્ધિથી કાર્ય બધા કરે છે ને, એની બુદ્ધિ હોવા છતાં, એને જ્ઞાન હોવા છતાં, વિચાર શક્તિ હોવા છતાં, એના જ્ઞાનમાં એનું સ્વરૂપ જેવું કહે છે એવું જ કેમ એને ભાસતું નથી? એમ કહ્યું કે તું આત્મા જ્ઞાનાનંદ, પરિપૂર્ણ જ્ઞાન અને પરિપૂર્ણ આનંદની મૂર્તિ છો, એવી એ વાત તું સંમત તો કરે છો બુદ્ધિથી, કે આપ અમારું સ્વરૂપ બતાવો છો અને વાત આપની સાચી છે, સત્ય કહો છો આપ, પણ એવું ભાસવું, એવું નિશ્ચયમાં આવવું, પોતાને વિશે પોતાને લાગવું, એવું નહીં થવાનું કારણ શું? કે જે જ્ઞાનમાં એમ લાગવું જોઈએ, ભાસવું જોઈએ, એ જ્ઞાન વિરુદ્ધ ભાવથી, વિરુદ્ધ રસથી રંગાઈ ગયેલું છે. એ જો એ પોતે પોતાને તપાસે તો એને સમજાય એવો વિષય, પોતાને તપાસે તો એ વાત એને પોતાને સમજાય એવી છે. એ વિરુદ્ધ રસને તોડવાનું સાધન શું? કે જ્ઞાન અને રાગની જુદાઈ કરવી, રાગ અને જ્ઞાનને જુદા પાડવાનો પ્રયોગ કરવો. પ્રયોગ કરવો એટલે ચાલતા અનુભવમાં બેને જુદા જુદા અવલોકવા, ત્યારે એને રાગનો રસ મંદ પડે છે.
બરોબર,
રાગનો રસ મંદ પડે તો જ્ઞાનની ભૂમિકા પોતાનું સ્વરૂપ અવભાસવા ચોખ્ખી થાય. જો એનું જ્ઞાન ભૂમિ ચોખ્ખી થઈ તો એમાં હું આત્મા આવો, બોધ બી બોધ સ્વરૂપ એવો આત્મા, એનો બોધ થાય, એટલે પરિણમે, નહીં તો તે રૂપે પરિણમે એવું બનતું નથી. એટલે કે શરત નાખે કે જ્ઞાનમાં બળું છું, દુઃખ દુઃખ ને દુઃખ છે, જ્યાં સુધી એને વિકલ્પમાં બળું છું એમ જ્ઞાનમાં ન લાગે, દુઃખ ન થાય, અને જ્ઞાનમાં એ નિર્ણય ન થાય ત્યાં સુધી એને સહજ ભેદ જ્ઞાન પ્રગટે નહીં. સહજ ભેદ જ્ઞાન પ્રગટાવવા માટે નિર્ણય કરવો જોઈએ, આ શરત નાખી. અને નિર્ણય કરવા માટે એને ભેદ જ્ઞાનથી જ એને નિર્ણય કરવો જોઈએ. નિર્ણયમાં પણ આત્મા જુદો અને રાગ જુદો એમ બે તત્વનો નિર્ણય કરવો છે ને, સ્વ પર તત્વનો નિર્ણય કરવો છે, સ્વનો પણ નિર્ણય કરવો છે અને પરનો પણ નિર્ણય કરવો છે. સ્વનો નિર્ણય કરીને સ્વ તે હું એમ શ્રદ્ધવું છે, અને સ્વતે હું એમ શ્રદ્ધાતા, પરતે હું એવું જે શ્રદ્ધાન છે એનો નાશ પાય છે. આમથી રાગ થી ખસવાનો બીજો કોઈ ઉપાય નથી, નહીં તો રાગ ની લાળ લંબાયા જ કરે. જ્ઞાન જ એક એવું સાધન છે કે જેમાં રાગ નથી, અને જ્ઞાન જ એક એવું સાધન છે કે જેમાં પોતાનું પોતાના સ્વભાવનું ખુલ્લું અસ્તિત્વ નજરે ચડે છે. એ અસ્તિત્વ જ્યાં સુધી એને પકડાય નહીં ત્યાં સુધી એને નિર્ણય થાય નહીં. એટલે તો શ્રીમદજી અસ્તિત્વથી એ વાત લીધી કે અનાદિથી જીવને અસ્તિત્વ ભાષણ નથી, અનાદિથી અસ્તિત્વ ભાષણ નથી. અસ્તિત્વ ભાષણ તે સમ્યક્ત્વનું અંગ છે, આમ વાત સિદ્ધિ લીધી છે. જ્ઞાનમાં જ્ઞાનને પોતાનું જ્ઞાનમય અસ્તિત્વ ભાષણ એ સમ્યક્ત્વનું અંગ છે, એમ સીધું લીધું છે. એટલે ત્યારે એને ભેદજ્ઞાન પ્રગટ થવાનું એ નિર્ણય કારણ બને છે, ભાષણ ભાષણ તે કારણ બને છે. એને આ લક્ષણ છે એ પણ એને ભેદ જ્ઞાન પ્રગટ્યું છે કે નહીં એનું એને ખાતરી કરી લેવી જોઈએ. નહીં તો રાગ ને જ્ઞાનનો અને એ બેની જુદાનો અને ભિન્નતાનો વિચાર કરે એને વિચાર કરે ત્યારે એને એમ લાગે હું તો ભેદ જ્ઞાન કરું છું, અને પાછો રાગમાં એકાકાર થઈને એવો રાગનો રસ લઈને પરિણમે એની પ્રકૃતિમાં જે રાગ થતો હોય એ રીતે અહીંયા વાત છે. રાગની વારંવાર રાગ થવાનું કારણ શું બને છે એ આટલો પ્રશ્ન છે ને. પણ ઉપાદાન કારણમાં એવું શું પીડ્યું છે કે રાગ જ થયા કરે છે, એમ છે ને પ્રશ્ન. સ્વરૂપ નું અજ્ઞાન તે રાગ નું ઉત્પાદક છે. એક ટુકડો લઈ લીધો ને એમાં પણ હેતુ છે. કુદરતી જે જ્ઞાનીની વાણી આવે છે એ ઘણી ગંભીર આશય લઈને આવે છે. આત્મામાં રાગ ની ગંધ નથી, એક ટુકડો નાખી દીધો છે. વચમાં બધી પર્યાયની વાત કરતા કરતા એક દ્રવ્યની વાત કરી નાખી છે, એમાં પણ હેતુ છે કે આત્મામાં રાગની ગંધ નથી. એવું જે રાગની ગંધ વિનાનું રાગના અભાવ સ્વભાવે રહેલું આત્મદ્રવ એનું અજ્ઞાન રાગનું ઉત્પાદક છે, બીજું કોઈ રાગ થવાનું કારણ નથી. આમ છે સ્વરૂપનું અજ્ઞાન જ રાગને ઉપજાવે છે. સમયસારમાં આ સિદ્ધાંત છે એક જગ્યાએ. સ્વરૂપ અજ્ઞાન છે એ જ રાગ ને ઉત્પન્ન કરે છે, બીજું કોઈ કારણ છે નહીં. સ્વરૂપ નું જ્ઞાન થતા એક વાર તો રાગ ની ઉત્પત્તિ બંધ થાય છે. જયારે પહેલી જ વાર શુદ્ધોક યોગમાં રાગ ની ઉત્પત્તિ બંધ થાય છે અસંખ્ય સમય માટે, ત્યારે એ રાગ ને કેન્સર લાગવું પડે છે. પહેલા ગાય, પછી જે રાગ રહ્યો છે એ નિર્બળ રહ્યો છે, જેના મૂળ બળી ગયા છે એવો રહ્યો છે. એ ઘસાતો ઘસાતો જર્જરિત થતો જળતો બળતો તૂટતો નાશ પામે છે, પછી સદાય રહી શકતો નથી. રાગ થાય છે એનું દુઃખ થાય તો એનો રસ્તો ન ઉપડે, જેમાં જેને દુઃખ લાગે એનો એને રસ કેમ આવે? આ પ્રક્રિયા પહેલેથી શરૂ થઈ જવી જોઈએ ને. બળું છું, સળગું છું, એવું દુઃખ છે, તો એ પ્રક્રિયા જો શરૂ થાય તો જે રાગનો રસ ચડીને જે રાગની ક્રિયામાં પરિણમતો હતો એ પ્રકારનો ફેર પડે. આ મૂળનો પાયાનો વિષય છે. અહીંથી પાયોનું મંડાણ ન થાય તો કોઈ રીતે એમાં સાધકપણાની ઉપરનું બાંધકામ કે ચણતર થાય, સાધક દશાનું ચણતર ઉપર થાય એ કોઈ રીતે બને
નહીં.
પ્રથમ તો એમ કરીને કીધું છું, પ્રથમ તો વિકલ્પ મેં દુઃખ લગના ચાહીએ એમ કીધું છે. પ્રથમ તો એટલે પહેલા અહીંથી શરૂઆત થશે. આ શરૂઆત છે, રાગ કરી કરીને શરૂઆત કરવી છે એમ નહીં. રાગ કરીને શરૂઆત કરવી છે એમ નહીં, શરૂઆત તો રાગના દુઃખ થી થાય છે. આ લાઈનની પહેલા તો અમારે રાગ કરવો પડે ને, અમે શરૂઆત તો રાગ થી કરીએ ને, એમની શરૂઆત રાગના દુઃખ થી થવી જોઈએ. આમ લાઈન છે, આખી ફેરફાર ઊંધી છે, ઊંધી લાઈન છે આખી. ત્યાં સુધી હે, જ્યાં સુધી જ્ઞાનનું ને રાગની મીંઢવણી અંદરમાં શરૂ ન થાય, ચાલતા પરિણમનમાં એને જ પ્રયોગ કહે છે, ચાલતા પરિણમનમાં એની મીંઢવણી ન થાય ત્યાં સુધી એને રાગનું અંદરમાં રહેલું દુઃખ તત્વ છે એ ભાસતું નથી. એનું દુઃખ ન ભાસે ત્યાં સુધી સહજ ખસમો અજાણે પણ અગ્નિના કોલસા, હળકતા કોલસા ઉપર હાથ પગ પડી જાય છે. એક સેકન્ડમાં ઝાટકો મારીને ઉપાડે, ખેંચીને લઈએ અજાણે પડી ગયો હોય તો, કેમ કે બળે છે એમ. અહીંયા બળે છે એવું દુઃખ લાગે છે, બહુ સરસ ઉપમા લીધી છે, એકદમ અનુભવ વિષયક વાત છે. બળે છે એમ દુઃખ લાગે તો એને હટવાનો પ્રયત્ન થયા વિના રહે નહીં. એમ પહેલા જ્ઞાનમાં ભાસવું જોઈએ, ભાસવું એ નિર્ણય કેવાય, નિર્ણય કેવાય એ ભાસવું. આ પહેલામાં પહેલી શરૂઆતનો વિષય છે.
બરોબર. ભગવાનનો જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જય હો, સનાતન દિગંબર જય ધર્મનો જય હો.